కృపాల శరణాగతను సారామా శరీరే శారీరితే જે પાલન કરનાર છે, પોષણ કરનાર છે, શરણાગત પ્રણતપાલ હંમેશા એનું પોષણ કર્યા કરે. યોગક્ષેમમ વહામ્યહમ જે કહ્યું એ જ છે પ્રણતપાલ. ભગવદ શરણાગતિ એક વાર થઈ ગઈ પછી ભગવાન સ્વયં એનું પાલન કરતા હોય છે. ભરતજી સંપૂર્ણ શરણાગત છે એટલે ભરતજીએ પોતે જ સંબોધન કર્યું કે પ્રણતપાલ, આપ તો આપને વંદન કરનાર દરેકનું પોષણ પાલન કરવા વાળા છો, તો હું તો આપનો નાનામાં નાનો સેવક છું, દાસ છું. તો પ્રણતપાલ સર્વજ્ઞ સુજાન, આપ બધું જ જાણવા વાળા છો અને સારી રીતે જાણવા અને સમજવા વાળા છો. જાણવું અને સુજાન બહુ અચ્છી તરહ સે આપ સમજને વાલે હૈ, અને એને કહે છે સર્વજ્ઞ. કશું જ બાકી ન હોય સમજવામાં જાણવામાં. ભરતજીને ભગવાન સંપૂર્ણ રીતે સમજે છે, જાણે છે. ઘણી વાર આપણે કહીએ ને કોઈને, અરે તને ઓળખું છું સારી રીતે, તને બહુ સારી રીતે ઓળખું છું, એ વાત જુદી છે. પણ અહીંયા ભરતજી કહે છે કે પ્રભુ આપ સર્વજ્ઞ છો, મારું સર્વસ્વ આપ જાણવા વાળા છો. બે ભાઈઓ વચ્ચે એટલી અભિન્નતા છે, માત્ર બે શરીર જ જુદા છે પણ બંનેનો પ્રાણ આત્મા એક છે, એમ કહ્યું ને ભરતજી. એટલા માટે કહ્યું કે આપ જેને આત્મસ્થિતિ કહેવાય એ સંપૂર્ણ રીતે સમજવા વાળા છો. આત્મસ્થિતિ એટલે પોતાનું સ્વરૂપ. ભગવાન મારામાં જ છે અને હું સર્વ વૃત્તિઓથી મહારાજમાં છું, જય મહારાજમાં છું. બસ આ છે સુજાન. બંનેને એકબીજાની જોડે અભિન્ન રીતે સમજે પ્રણતપાલ સર્વજ્ઞ સુજાન. કેટલા સરસ સંબોધન છે, એક એક હૃદયમાંથી નીકળેલા હોય અને સાંભળનારને પણ એટલો જ અંદરથી ભાવ આવે. ઓહો, એક વસ્તુ યાદ રાખજો, આપણી પાસે કદાચ ન્યૂનાધિકતા હોય પણ કોઈ પણ વ્યક્તિ એમ કે તમે આ પ્રમાણે સારા છો, એટલે સારાસપણું ન હોય તોય પાછું અંદર એને ક્રિએટ ગોઠવવું પડે, તૈયાર કરવું પડે કે ભાઈ સામી વ્યક્તિ મને આટલો સારો સમજે છે તો મારે પોતે કેવા રહેવું જોઈએ, એનો નિર્ણય અંદર થાય. તો આપ સર્વસ્વ રીતે સુજાન છો, સર્વજ્ઞ છો અને એટલે સમર્થ સમર્થ છો, જેવા તેવા નથી. સમર્થ એટલે કેવા સમર્થ છે જાણો છો? લંકા છોડીને વિભીષણ ભગવાનની શરણે આવ્યો. ભગવાને આવતાની સાથે તે તિલક સારા ભગવાને પોતાના હાથે વિભીષણને તિલક કર્યું અને લંકેશ કહીને કહ્યું, આવો લંકેશ. હવે વિચાર કરો કે હજુ તો લંકાની ઉપર તો કોઈ શંકા કરી કે પ્રભુ હજુ વિજય તો થયો નથી, અને માનો કે પરિસ્થિતિ પલટાઈ ગઈ તો કે મારું અયોધ્યાનું રાજ છે ને એ વિભીષણને આપીશ. આનું નામ છે સમરથ શરણાગત. કાચું ના રહેવા દે. કે ભાઈ કઈ નહીં હોય તો હું મારો પોતાનો ભાગ આપી દઈશ. પણ એને શરણે આવ્યો છે અને લંકેશ કહ્યું છે તો લંકેશ ને બદલે અવધેશ કરી દઈશ. તો જેની પાસે સામર્થ્ય છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ, એને કહેવાય સમરથ શરણાગત હિતકારી. તો શરણાગત નું હિત કરવા વાળા છો, હું આપને સર્વ રીતે પ્રપન્ન છું, આપને શરણે બેઠેલો છું, તો મારું હિત અહિત શું છે એ આપ જાણો છો. જે વિધિ હોય નાથ હિત મોરા, કરો સો ભેગી દાસ મે દોરા. કેટલો સરસ ભાવ છે. જે વિધિ હોય નાથ હિત, એ નારદજી બોલ્યા છે ભગવાન નારાયણ ની સમક્ષ. શરૂઆતમાં જે નારદ પ્રસંગ આવ્યો ત્યાં, પણ અહીંયા આગળ ભરતજીએ પણ એ જ વાત કરી છે, સમર્થ શરણાગત હિતકારી. તો જેમ નારાયણે નારદજીનું પરમહિત કર્યું, ભલે જ ગમે તે મશ્કરી કરી, બધાની વચ્ચે હાંસી ઉડાવી. નારદજી એક વાર તો આવેશમાં આવીને આવીને ના કહેવાના ઘણા બધા શબ્દો કહી નાખ્યા. કપી આકૃતિ તું મકિન્ન હમારી, કરઈ સહાય કપી તું. એટલું બધું આવેશ આવેશ આવે ને ત્યારે કશું ભાન ન રહે. ભક્ત ભગવાન વચ્ચેનો સંબંધ પણ તે વખત નારદજી ભૂલી ગયા. પછી અરે પ્રભુ આ તો મારી ભૂલ થઈ કે મને માફ કરો કે છે. તો આટલી બધી વાતો, શરણાગત ને એક વાર શરણાગતિ આપી એનું પરમહિત કરવા ગયા, અને જેનું પરમહિત કર્યું એ નારદે ન કહેવાના બધા ઘણા વચનો કહી નાખ્યા, શ્રાપે આપી દીધા. છતાંય ભગવાન હસતા હસતા રહ્યા છે, કશો વાંધો નહીં, શરણાગત છે ને એનું અહિત તો થવા દેવાય જ નહીં, ભલે મારી ઉપર આવેશમાં ગમે તે વાતો કરી. નારી બિરહતમો હો દુખારી, ઘણી બધી વાતો કહીને ન કહેવાના શબ્દો ને કે આમ થશે જ જાઓ તમને. ભગવાને બહુ સારી રીતે હસતા હસતા એનો સ્વીકાર કરી લીધો. તો અહીંયા તો ભગવાન એક વડીલ ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે, કે આપ મારું પરમહિત કરવા વાળા છો, જે થશે ને જેમ નારદ ને કપી આકૃતિ તો મકિન્ન હમારી, વાંદરાનું મોડું કર્યું પણ એનું હિત હતું. તો અહીંયા મારા માટે જે કોઈ નિર્ણય લેશો એ નિર્ણય મારા હિતમાં જ છે, આટલી બધી છૂટ આપી દીધી. ભગવાનને કશેજ પણ બંધનમાં રાખ્યા નથી. પ્રભુ આપ સમર્થવાન છો, આપને જે કોઈ નિર્ણય લેવો હોય એ નિર્ણય લેવા માટે આપ સ્વતંત્ર છો. નારદજી નતા બોલ્યા, પરમ સ્વતંત્ર ને શિર પર કોઈ માથે કોઈ નથી, એટલે તમે નફટ થઈ ગયા છો, કે થકી ગયા છો, આટલું બધું બોલ્યા છે. અહીંયા આગળ ભરતજી બહુ સૌમ્યતાથી વાત કરે છે. નારદજી ભક્ત હતા ને આ ભાઈ છે, મર્યાદાઓ છે વડીલ વડીલપણાની, એટલે અને પાછું પોતે તો એક નાનો સેવક એમ કહી દીધું છે, એટલે પછી તો આગળ કઈ વાત જ ના હોય. અને બાળક રડે ને, બાળક માંદું હોય ને રડે ને તો માં એને મોઢામાં વેલણ નાખી, નાક બંધ કરી અને દવા પીવડાવી દે. દવા કોને કહેવાય? જે અંદર આપણું સ્વાસ્થ્ય સુધારે તે, ભલે ગમે તેવી કડવી દવા હોય. નારદજીને કડવી દવા પીવડાવીને તેમણે કેટલા રડતા રડતા ધમાલ કરતા પીધી. ભરતજીને પણ આપવામાં આવે છે, શાંતિથી પી લીધી છે. શરણાગત હિતકારી આપ આપને શરણે આવેલાનું આપ પરમ હિત કરવા વાળા છો જ, નિશ્ચિત ભરોસો, એમાં કોઈ પણ શંકા સેજ પણ નહીં, લેશ માત્ર પણ શંકા નહીં, માત્ર બસ એક શરણાગત સમરથ હિતકારી, શરણે આવેલાને ગમે તે રીતેનું પાલન કરવું જ, જેમ શિબી રાજા એક ઓલો શરણે આવ્યો અને એનું પોતાની જાત અંદર આપી દીધી બદલામાં, એને કહેવાય શરણાગત સમરથ હિતકારી. દધીચીએ દેવો આવીને ઉભા રહ્યા કે અમારે જરૂર છે, કે હિત હતું સમગ્ર દેવ સમાજનું, પોતાના બધા અસ્થિ આપી દીધા, રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે, સમાજ માટે, જે કઈ સમર્પણ આપવાનું સમર્પણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય એનામાં સામર્થ્ય હોવું જોઈએ. સહેજ પણ ભય કે ડર નહીં કે લંકામાં વિજય નહીં થાય તો અયોધ્યાનું રાજ મારે આપી દેવું પડશે, એ પણ નહીં, એ લાચારી કહેવાય. જયારે જે કઈ આપવું હોય, જે કઈ લેવું હોય, શરણાગત હિતકારી છે ને, એમાં શંકા નહીં, જરાય શંકા નહીં કરવાની. તો અહીંયા ભરતજીએ સંબોધન કેટલું સરસ કરે, કેટલા બધા સંબોધન છે, પ્રણતપાલ, સર્વજ્ઞ, સુજાન અને સમર્થ, શરણાગત હિતકારી, શરણે આવેલાનું માત્ર હિત નહીં પરમ હિત, કારણ કે ત્યાં આગળ હિત માગ્યું નારદજીએ, ત્યારે ભગવાને આપતા કહ્યું નારદ હોય પરમ હિત તુમારા, માત્ર હિત નહીં પરમ પૂજ્ય ની માફક પરમ હિત તારું જે થશે એ હું આપી રહ્યો છું. ઓપરેશન કરવાનું હોય ને માણસને મારવા માટે ને જીવાડવા માટે, પણ એકવાર દર્દ પીડા થાય, થોડા દાડા સુઈ રહેવું પડે, પાટાય બાંધવા પડે, દવાઓ ખાવી પડે, પણ પરમ હિત થવાનું છે માટે ઓપરેશન થાય તો થઈ જવા દો, પોતે સ્વીકાર કરે. તો નારદજીને પણ ભગવાને કહ્યું કે તારું પરમ હિત થાય એ પ્રમાણેનું ઓપરેશન થશે, એટલે પછી વાંદરાનું મોઢું પણ એકવાર તો સ્વીકારી લેવું પડે.